నమోరిహంతానం నమో సిద్ధానం నమో ఆయ్యానం నమో ఉవజాయానం నమో లోయే సర్వసాధూనం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుంద కుందాయో జైన ధర్మోస్తు మంగళం మోక్షమార్గస్య నేతారం ఏకారం కర్మ భూకృతాం వ్యాపారం విశ్వతత్వానాం వందే తద్గుణలబ్ధయే.
परम उपकारी पूज्य सद्गुरुदेव श्रीकांतजी स्वामी हो 136वां महामंगलकारी जन्म महोत्सव अत्यंत सोनगढ़ में उजवाई गयो 29 जन्म जयंती बीच अपना ऊपर परम उपकार है कि आपने इमने आ मोक्ष मार्ग नु साचू स्वरूप समझाव्यु. हमणा जे बात चलती थी मोह ने कारण जीव चार गति रूप संसार में परिभ्रमण करे छे तो ये मोह थी केवी रीतना छूटू जो पहला पण मोह राग द्वेष चार गति गुणस्थान आदि तो बधु ख्याल हतो लोकोने पण एनो साचो उपाय शू केवी रीतना छूटवू एना विषे क्लेरिटी नहोती जे आपणने पूज्य गुरुदेवशीए समझाव्यु. एटले केवी रीतना चौथा काल में तीर्थंकर धर्म प्रभावना करे छे एवी रीते आ काल में पूज्य गुरुदेवशीए जे सत्य धर्म छे एनी परिभाषा आपणने समझावी. चलो आपणे जे चालतो विषय छे जे तत्वाद सूत्रमां आपणे मनुष्य केवा होय छे एनी वात आपणी चाली रही छे. लास्ट क्लास में आपणे जोयुं तुं मनुष्यना बे प्रकार होय छे, एक छे आर्य मनुष्य अने एक छे मलेच्छ मनुष्य. आपणे तत्वाद सूत्रनो त्रीजो अधिकार छे एमां 36मुं सूत्र एनी चर्चा आपणे करी रह्या छे. तो मध्यलोक में जे मनुष्य द्वीपो अथवा मनुष्य क्या क्या रहे छे एनी आपणी चर्चा पहला थई गई. हवे मनुष्यना प्रकार कया कया होय छे एनी आपणी बात चालू छे. जो बहु इंटरेस्टिंग वातो छे आजे आपणे जे आर्य मनुष्य छे आर्य मनुष्य ने कई कई वृद्धिओ होय शके छे एनी वात आपणे करवानी छे. अने आर्य मनुष्य में पण जे गणधर आदि मुनिराज होय छे એમને 63 વૃદ્ધિઓનું વર્ણન આવે છે આપણા શાસ્ત્રોમાં. એ 63 વૃદ્ધિઓ અને એમાં એક કેવળતાન ઉમેરી દઈએ એટલે 64 વૃદ્ધિ. તો એ 64 વૃદ્ધિનું વર્ણન આપણે આજે અહીંયાથી વાંચવાના છે. આપણે મલેચ્છ મનુષ્ય કેવા હોય છે એની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી લીધી. મલેચ્છ મનુષ્ય બે પ્રકારના હોય છે, એક કર્મભૂમિજ મનુષ્ય છે અને એક અંતર્દ્વીપ જ કર્મભૂમિજ મલેચ્છ અને અંતર્દ્વીપ જ મલેચ્છ. તો કર્મભૂમિમાં આપણે જોયું કે આ ભરત ક્ષેત્રમાં એક આર્યખંડ છે અને 5 મલેચ્છખંડ છે. તો ત્યાં રહેતા મનુષ્યને કર્મભૂમિના મલેચ્છ મનુષ્ય કહેવાય છે. એમાં ને આપણામાં બહુ અંતર નથી, ફક્ત અંતર એટલો છે કે ત્યાં કોઈ ધર્મની પ્રવૃત્તિ આદિ હોતી નથી. અને ત્યાંની જે ક્ષેત્રકાળ આદિની જે વ્યવસ્થા છે આપણે પહેલા વાત કરી ચૂક્યા છે. અંતર્દ્વીપ જ મનુષ્ય કેવા હોય છે કે ત્યાં કુભૂમિ હોય છે, કે ત્યાં ચિત્ર વિચિત્ર જાતના મનુષ્ય હોય છે જેનું શરીર તો મનુષ્યનું છે પણ મોઢું બિલાડી જેવું છે, હાથી જેવું છે, વાંદરા જેવું છે, કોઈ પક્ષી જેવું હોય, એવા અલગ અલગ જાતના કુભૂમિના મનુષ્ય હોય છે. તે બધા મલેચ્છ મનુષ્ય છે, બરાબર? એ ચર્ચા થઈ. હવે જો આપણે આર્ય મનુષ્યમાં બે પ્રકારના આર્ય મનુષ્ય કીધા, એક છે વૃદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્ય અને એક છે અનવૃદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્ય. હવે સમજાય ને સ્ક્રીન પર? તો અનવૃદ્ધિ પ્રાપ્ત એટલે કે જેમને કોઈ વૃદ્ધિ નથી. થોડા થોડા આગળ આવી જાઓ, પાછળ જગ્યા ઓછી પડે છે, થોડા આગળ આવી જાઓ. તો જો વૃદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્ય, અનવૃદ્ધિ પ્રાપ્ત કોને કહેવાય કે જેની પાસે કોઈ વૃદ્ધિ નથી, આપણા જેવા જે સામાન્ય મનુષ્ય છે તો એને અનવૃદ્ધિ પ્રાપ્ત કહેવાય. હવે એમાં પણ શું પ્રકાર છે એની ચર્ચા આપણે કરશું, કદાચ એ આજેની પણ નેક્સ્ટ ટાઈમ ઉપર જશે. આજે આપણે વૃદ્ધિ પ્રાપ્ત આર્ય મનુષ્યની ચર્ચા કરવાની છે. જો અહીંયાથી આજે આપણે જો વિષય ઘણો છે અને ડિટેલ્સ ઘણી છે, વાત આપણી ચાલે છે મનુષ્ય લોકની, પણ મનુષ્ય લોકમાં પ્રસંગ પામીને અહીંયા રુધિરોનું વર્ણન કરવામાં આવે છે, એટલે એમાં આપણે બહુ ડિટેલમાં ન જતા એને આપણે આજે વાંચન કરીએ, જ્યાં થોડું એવું લાગશે ત્યાં આપણે ડિસ્કશન કરશું. જો રુધિ પ્રાપ્ત આર્ય, રુધિ પ્રાપ્ત આર્યના 8 પ્રકાર છે. બધાને વંચાય છે? કોઈ એવું છે જેને ન વંચાતો હોય કે શાસ્ત્ર ન હોય તો શાસ્ત્ર લઈ લેજો, કેમ કે આજે આપણે વધારે વાંચન કરવાના છે, નહીં તો કોઈ અટેન્શન રહેશે નહીં. કાં તો સ્ક્રીન ઉપર વાંચજો, હા થોડા આગળ આવી જાવ એટલે સ્ક્રીન ઉપર વંચાય. ચલો, જો રુધિ પ્રાપ્ત આર્ય 8 પ્રકારના છે. બુદ્ધિ, ક્રિયા, વિક્રિયા, તપ, બળ, ઔષધ, રસ અને ક્ષેત્ર, આ 8 રુધિઓનું સ્વરૂપ કહેવાય છે. આ 8 રુધિઓ વિશે આપણે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે. મુનિરાજની રુધિઓ હોય છે, આપણે યાગ મંડળ વિધાન જે સોનગઢ પ્રતિષ્ઠા વખતે આખું એનિમેશન જે આપણે જોયું હતું, તો એમાં પણ રુધિઓનું વર્ણન આવ્યું હતું. તો જો એમાં જ એક એક રુધિઓનું આપણે ડિટેલમાં વર્ણન જોશું. પહેલું છે બુદ્ધિ રુધિ, જો નંબર 3 છે, પણ અહીંયા પહેલો ટોપિક છે બુદ્ધિ રુધિ. બુદ્ધિ રુધિના 18 પ્રકાર છે. કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, બરાબર 3 પ્રકારના જ્ઞાન. આગળ બીજ બુદ્ધિ, કોષ્ઠ બુદ્ધિ, પદાનુસારિણી, આ 3 બીજા પ્રકાર થયા. હવે જો પાછું ટોપિક ચેન્જ, સંભિન્ન શ્રોતૃત્વ, દૂર આસ્વાદન સમર્થતા, દૂર દર્શન સમર્થતા, દૂર સ્પર્શન સમર્થતા, દૂર ઘ્રાણ સમર્થતા, દૂર શ્રોત્ર સમર્થતા, આ 5 ઇન્દ્રિયની જે સ્ટ્રેન્થ છે એની વાત કરે છે. પછી જ્ઞાન, 10 પૂર્વિત્વ, 14 પૂર્વિત્વ, બરાબર કેટલા પૂર્વનું જ્ઞાન છે એની વાત છે. પછી અષ્ટાંગ નિમિત્તતા, પ્રજ્ઞાશ્રવણત્વ, પ્રત્યેક બુદ્ધતા અને વાદિત્વ, તેમનું સ્વરૂપ નીચે મુજબ છે. આ 18 પ્રકારની બુદ્ધિ રુદ્ધિ છે. હવે એક એકનું સ્વરૂપ આપણે થોડુંક ડિટેલમાં જોશું. જો 1-3 કેવળ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, આની ચર્ચા આપણે પહેલા અધિકારમાં થઈ ચૂકી છે, તો તે ત્રણેયનું સ્વરૂપ પહેલા અધ્યાય સૂત્ર 21-25 તથા 27-30 આવી ગયું છે. આપણે જોયું છે ને કેવળ જ્ઞાન એક જ પ્રકારનું છે, પછી અવધિ જ્ઞાન 3 પ્રકારના, દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ, અને મનપર્યાય જ્ઞાન 2 પ્રકારના, ઋજુમતિ, વિપુલમતિ આદિ. એમાં આત્માથી ડાયરેક્ટ જાણવાની શક્તિ, અન્ય પૂતગલ પદાર્થોને આત્માથી ડાયરેક્ટ જાણવાની શક્તિ એને કહેવાય અવધિ જ્ઞાન, કોઈના મનના વિચારોને જાણવાની શક્તિ એને મનપર્યાય જ્ઞાન, અને લોકાલોકને જાણવાની શક્તિ એને કહેવાય કેવળ જ્ઞાન. બરાબર, આગળ વાંચજો. નંબર 4, બીજ બુદ્ધિ. એક બીજ પદને એટલે કે મૂળ પદને ગ્રહણ કરવાથી અનેક પદ અને અનેક અર્થનું જાણવું એ બીજ બુદ્ધિ છે. એક્ઝામ્પલ કે સમજો, નમોકાર મંત્ર ખાલી એટલું જ જાણે, નમો અરિયંત દાણમ આદિ, તો અરિયંત ભગવાનના દરેક ગુણોનું સ્વરૂપ, કેટલા અરિયંત ભગવાન છે, 20 અરિયંત ભગવાનના નામ, 24 અરિયંત ભગવાનના નામ, બધું જ એમને ખ્યાલ આવી જાય તો એને કહેવાય બીજ બુદ્ધિ. બીજ જાણીને આખું વૃક્ષ સમજાઈ જાય એને કહેવાય બીજ બુદ્ધિ. જેવી રીતના આપણે આત્મસિદ્ધિમાં એ કલ્યુ પદ છે ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આટલું સાંભળે અને આખી આત્મસિદ્ધિનું જ્ઞાન થઈ જાય એને કહેવાય બીજ બુદ્ધિ. ખ્યાલ આવે? આગળ કોષ્ઠ બુદ્ધિ. જેમ કોઠારમાં નાખેલા ધાન્ય, બીજ વગેરે ઘણા કાળ સુધી જેમના તેમ રહે, વધે ઘટે નહીં, પરસ્પર મળે નહીં, આપણે સ્ટોરેજમાં અનાજ રાખ્યું હોય તો ઘણા કાળ સુધી એમને રહે છે ને, પ્રિઝર્વ, ન મિક્સ થાય, ન ઘટે, ન વધે, ઇટ ઇઝ સ્ટોર્ડ. એવી જ રીતે તેમ પરના ઉપદેશથી ગ્રહણ કરે, કોઈ ઉપદેશ આપ્યો હોય એને સાંભળીને કે એવી રીતના ગ્રહણ કરેલું હોય, એવા જ્ઞાનને, એવા શબ્દ અર્થ બીજ જે બુદ્ધિમાં જેમને તેમ રહે, એક અક્ષર તથા અર્થ ઘટે વધે નહીં, આગળ પાછળ અક્ષર થાય નહીં, તેને કોષ્ઠ બુદ્ધિ કહેવાય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, નાનપણમાં કોઈ કે આપણને કંઈક સ્લોગન કે કંઈક કડી કે કંઈક શીખાડ્યું હોય, કંઈક નાનું પદ શીખાડ્યું હોય અને આપણને જીવન દરમિયાન આખું યાદ રહે છે ને, તો આપણને બીજ આ કોષ્ઠ બુદ્ધિ ન કહેવાય, પણ ઇટ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ કે આવી રીતના મુનિરાજને સમજો 12 અંગમાંથી આખો અંગનું જ્ઞાન કોઈએ શીખાડ્યું હોય અને આખું જ્ઞાન એમને એમ જ એમના જ્ઞાનમાં સ્ટોર થયું, એને કોષ્ઠ બુદ્ધિ કહેવાય છે. આગળ 6, પદાનુસારિણી બુદ્ધિ. ગ્રંથની શરૂઆત, મધ્ય, અગર, અંતનું એક પદનું શ્રવણ કરીને સમસ્ત ગ્રંથ તથા તેમના અર્થનો નિશ્ચય કરવો તે પદાનુસારિણી બુદ્ધિ છે. જેવી રીતના ફરીથી સમયસારજીમાં પહેલું મંગલાચરણ જાણે અથવા છઠ્ઠી ગાથા જાણે અથવા અગિયારની ગાથા જાણે અને આખા સમયસારનું જ્ઞાન થઈ જાય એને પદાનુસારિણી બુદ્ધિ કહેવાય છે. આગળ હવે જે ટોપિક ચેન્જ થાય છે, હવે ઇન્દ્રિયની સ્ટ્રેન્થ કેટલી છે એની વાત કરે છે. તો પહેલું છે સંભિન્ન શ્રોતૃત્વ. શ્રોતૃત્વ એટલે કાન કર્ણેન્દ્રિયના વિષયની વાત અહીંયા છે. સાંભળજો, જો ચક્રવર્તીની છાવણી 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી હોય છે, તેમાં હાથી ઘોડા ઊંટ મનુષ્ય આદિ જુદા જુદા પ્રકારના અક્ષરાત્મક અને અનક્ષરાત્મક શબ્દો એક જ વખતે યુગપદ ઉપજે છે. ખ્યાલ આવે ને, ક્યાંય કોઈ મનુષ્ય બોલતું હોય, ક્યાંય હાથીનો અવાજ આવતો હોય, ક્યાંય ઘોડાનો અવાજ આવતો હોય, ક્યાંય કંઈક તલવારની ધાર નીકળતી હોય તો એનો અવાજ આવતો હોય, અનેક જાતના અવાજો ચક્રવર્તીની છાવણીમાં થઈ રહ્યા છે. તો એ બધા યુગપદ ઉપજે છે. તેને તપના, તેને એટલે મુનિરાજ, તપ વિશેષના કારણે આત્માના બધા પ્રદેશોએ શ્રોત્રેન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોક્ષમ થતા એક કાળે જુદા જુદા શ્રવણ કરે સાંભળે તેને સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ છે. એટલે કે એક જ સાથે જેટલા અવાજ થઈ રહ્યા છે એ બધા અવાજને જાણીને ભિન્ન ભિન્ન ડિફરન્શિયેટ કરી શકે એને સંભિન્ન શ્રોતૃત્વ બુદ્ધિ કહેવાય છે. ખ્યાલ આવે? હવે જો આપણે જેવી રીતના જોઈ રહ્યા છે તો અત્યારના જે હોલમાં આટલા લોકો બેઠા છે તો બધાને જોઈએ છે, પણ તોય બધા જુદા જુદા છે એમ જણાય છે કે નહીં? તો જોવામાં ઇટ ઇઝ ક્વાઇટ એપેરન્ટ, પણ સાંભળવામાં આપણે જો અહીંયા બેઠા છે, દૂર કંઈક કન્સ્ટ્રક્શનનો અવાજ આવી રહ્યો છે અથવા તો સમજો એસીનો અવાજ આવી રહ્યો છે અથવા કંઈક દરવાજો ખુલે છે બંધ થાય છે તેનો કંઈક જરાક ઇંજનો અવાજ આવે છે, હવે એ બધાને આપણે એટલું ડિફરન્શિયેટ કરી શકતા નથી, એવરીથિંગ ઇઝ મિક્સ્ડ. પણ મુનિરાજને એવી વિશેષ શક્તિ, એટલે જે રૂઢિધારી હોય છે એમને એવી વિશેષ શક્તિ છે કે આટલા બધા અવાજને પણ જુદા જુદા જાણી શકે. ચાલો આગળ, હવે 5 અલગ અલગ આવશે કે ઇન્દ્રિય કેટલી દૂર સુધીનું જાણી શકે જેની વાત આવશે. જો 8મું, દૂરા સ્વાદન સમર્થતા બુદ્ધિ. તપ વિશેષના કારણે પ્રગટ થતા અસાધારણ રસનેન્દ્રિય, શ્રુત જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયના ક્ષયોક્ષમ અને અંગોપાંગ નામ કર્મના ઉદયથી. જો આ થોડું સમજીએ પહેલા, જીવને કોઈ પણ જ્ઞાન થાય છે તો એ જ્ઞાનમાં જીવનો પુરુષાર્થ એટલે વીર્ય ગુણની પર્યાય પણ એમાં ઇન્ક્લુડેડ છે. ખ્યાલ આવે છે? એક છે જ્ઞાન ગુણની શક્તિ જે પર્યાયમાં પ્રગટ થવું, તો જ્ઞાન ગુણથી પર્યાયમાં જાણવાનું કાર્ય થાય છે, અને વીર્ય ગુણથી પર્યાયમાં જે પુરુષાર્થ થાય છે એનાથી એ જાણવાને શક્તિ મળે છે. વીર્ય ગુણ જીવના દરેક ગુણને શક્તિ આપવાનું કાર્ય કરે છે. એટલે કોઈ પણ જેવી રીતના હમણાં આપણે સાંભળવાનું કાર્ય કરીએ છીએ કે જમતા હોય સ્વાદ લઈએ છે, તો ત્યારે જે જ્ઞાન થયું તો એમાં એ રસનેન્દ્રિય અને વીર્યાંતરાય બેવ કર્મનો ક્ષયક્ષમ એમાં કાર્યભૂત છે. ખ્યાલ આવે છે? એક સાથે બે કર્મ છે જે જીવના જ્ઞાનને આવરે છે. આમ તો જ્ઞાનાવરણ કર્મ જ આવરે છે, પણ જો વીર્ય ના હોય તો જાણવાનું કાર્ય થતું નથી. એ જાતનું ધ્યાન નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે જેટલું પણ આપણે જોશું ને જ્ઞાનનું કાર્ય, ત્યાં હંમેશા વીર્યાંતરાયનો ક્ષયક્ષમ કહેવામાં આવશે. એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, જ્યાં જ્યાં ઇન્દ્રિયની વાત છે ત્યાં જો નામ કર્મમાં પણ આંગોપાંગ નામ કર્મ ત્યાં લીધું, એટલે ત્યાં એ ઇન્દ્રિયની એવી શક્તિ કેવી રીતના ઉપજી કે ત્યાં નામ કર્મને કારણે શરીરમાં એ ઇન્દ્રિય ઉપજી. એટલે ખ્યાલ આવે ને, જેવી રીતના કર્ણેન્દ્રિયની શક્તિ, તો કર્ણેન્દ્રિય ઉપજી કોને કારણે? કે આ શરીરની રચના નામ કર્મને કારણે થઈ, તો ત્યાં કર્ણેન્દ્રિયમાં આંગોપાંગ એટલે અંગ અને ઉપાંગ, આ હાથ છે ને એને અંગ કહેવાય, એક આંગળીને ઉપાંગ કહેવાય, આખો કાન છે એને અંગ કહેવાય, અને એમાં અંદર પડદો છે, આ બહારનો એક્સટર્નલ ઇયર છે, આ બધાને ઉપાંગ કહેવાય. ખ્યાલ આવે ને, આખી આંખને અંગ કહેવાય, અને એની પાપણ રેટિના એ બધાને ઉપાંગ કહેવાય. તો ચક્ષુ ઇન્દ્રિયથી જોવાની શક્તિ, તો એમાં આંગોપાંગ નામ કર્મ, આ ચક્ષુ ઇન્દ્રિય જ્ઞાનાવરણ અને વીર્યાંતર, એ ત્રણ કર્મનું ધ્યાન નિમિત્ત આવે છે. ખ્યાલ આવ્યો કે નહીં બધાને? એટલે હવે એ જ વસ્તુ 5મા ઇન્દ્રિયમાં લગાવજો. તો જો પ્રગટ થતા અસાધારણ રસનેન્દ્રિય, શુદ્ધ જ્ઞાનાવરણ, વીર્યાંતરાયના ક્ષયોક્ષમ અને આંગોપાંગ નામ કર્મના ઉદયથી મુનિને રસનો જે વિષય 9 યોજન પ્રમાણ હોય તેના રસાસ્વાદન નું એટલે કે રસ ને જાણવાનું સામર્થ્ય હોય છે, તે દુરાસ્વાદન સામર્થ્ય બુદ્ધિ છે. એટલે અહીંયા બેઠા બેઠા જ નવ યોજન સુધી દૂર કોઈ વાનગી બનતી હોય તો એમનો સ્વાદ મુનિને અહીંયા જ આવી જાય, ખ્યાલ આવે ને? એને દુરાસ્વાદન વૃદ્ધિ કહેવાય છે. પછી એવી રીતના નીચે જો 9-12 દૂર, ના ના, જો આ બાધક કઈ નથી, આ તો જ્ઞાનના વિષયની વાત છે. જો ખરેખર તો મુનિરાજ પોતાના આત્મામાં લીન છે, આત્મામાં લીન હોતા હોતા જ્ઞાનની શક્તિથી તો જાણવાનું કાર્ય ચાલુ છે, તો જાણે છે, જે જણાય છે ને જાણે છે, એમાં ક્યાં બાધા છે? એમાં હા, ઉપયોગ એમાં અટકે, એમાં ઉપયોગ અટકે મુનિરાજનો, અને એને એ લાભકારક જાણે તો એને બાધાકારક. કઈ જાતની બુદ્ધિ છે એના ઉપર મિથ્યા દ્રષ્ટિ થાય કે ન થાય? સોરી, એમ નહીં જોજો. જેવી રીતના સમજો કે મુનિરાજને આ ક્ષુધા લાગી છે, ભૂખ લાગી છે, અને એમાં ભૂખમાં આવી રીતના એમને કઈ સ્વાદ એટલે એવો આવ્યો બુદ્ધિ, અને આનાથી મારા સાધનાની વૃદ્ધિ થશે એવું નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જાણે બી તો મિથ્યા દ્રષ્ટિ થઈ જતા નથી. હા, પણ એક જાતનો એમને ચારિત્રમાં બાધા ઉપજે છે. પણ હવે સમજો કે મુનિરાજનો ઉપયોગ ત્યાં છે જ નહીં, એ તો પોતાના આત્મામાં લીન છે, અને આત્મામાં લીન હોતા હોતા છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, છઠ્ઠામાં આવ્યા અને જ્ઞાનમાં પેલું જણાય ગયું તો જાણે છે, ત્યાંથી પાછો ઉપયોગને હટાવીને સાતમામાં પાછા લીન થઈ જાય એમ. પણ અહીંયા તો ખાલી જાણવાની શક્તિ, વૃદ્ધિ તરીકે કેટલી શક્તિ છે બતાવે, બરાબર? તો જો આપણે એક સ્વાદની વાત કરી, હવે આગળ 9-12 દૂર દર્શન, દૂર સ્પર્શન, દૂર ગ્રહણ અને દૂર શ્રોતૃ સમર્થતા બુદ્ધિ, ખ્યાલ આવે? દરેક ઇન્દ્રિયની દૂરથી જાણવાની શક્તિ. તો જો ઉપર મુજબ જ ચક્ષુરેન્દ્રિય, સ્પર્શનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયના વિષયના ક્ષેત્રથી બહાર ઘણા ક્ષેત્રના રૂપ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણવાનું સામર્થ્ય હોવું તે નામની ચાર પ્રકારની બુદ્ધિ છે, ખ્યાલ આવે? હવે જો આપણે સ્પર્શનેન્દ્રિયની શક્તિ કેટલી છે કે જ્યાં સુધી આપણું શરીર સ્પર્શ કરી શકે એટલી જ છે, ખ્યાલ આવે? આપણે અહીંયા બેઠા બેઠા પેલા ગેટને સ્પર્શ નથી કરી શકતા, પણ મુનિરાજની એવી વિશેષ વૃદ્ધિ છે કે અહીંયા બેઠા બેઠા જ એમને દૂર સ્પર્શન વૃદ્ધિ છે, ખ્યાલ આવે? દૂર હવે અહીંયા છે દૂર દર્શન વૃદ્ધિ. તો દૂર દર્શન તો આપણે બી કરી શકીએ છીએ ને, અહીંયા બેઠા બેઠા દૂરનું જોઈ શકીએ છીએ, ખ્યાલ આવે? જોઈ શકીએ છીએ, એટલે એમાં શું વિશેષતા? તો એમાં એ વિશેષતા કે જેટલી આપણી નોર્મલ શક્તિ છે તો એનાથી સીમાથી પણ પાર વિશેષ દૂરનું જોઈ લેવાની શક્તિ એને દૂરદર્શન વૃદ્ધિ કહેવાય છે. આટલું ખ્યાલ આવે? હા, જો ટોપિક આપણો ચાલે છે આર્ય મનુષ્ય અને મલેચ્છ મનુષ્ય, એટલે ખરેખર વાત તો ચાલે છે મનુષ્યની, એક નોર્મલ જે સાધારણ મનુષ્ય હોય એની. હવે એમાં પણ વૃદ્ધિધારી મનુષ્ય, પણ આવી વૃદ્ધિઓ કોને પ્રગટ થાય છે કે વધુ પડતા આ સાધનાની ભૂમિકામાં મુનિરાજને આવી વૃદ્ધિઓ પ્રગટ થાય છે. એને આ જે બધી વૃદ્ધિ છે એ તો મુનિરાજને જ હોય છે. અમુક એટલે અમુક વૃદ્ધિઓ એવી છે કે ભાવલિંગી સંત હોયા વગર તમે એમને પ્રગટ જ ન થાય, એટલે મુનિરાજ અહીંયા શબ્દમાં કંઈક કંઈક મુનિ લખી નાખે છે. ચાલો જો આગળ, હવે જ્ઞાનમાં કેટલા શાસ્ત્ર આદિ જાણે છે એની વાત આવે છે, 13 અને 14. જો 10 પૂર્વિત્વ બુદ્ધિ અને 14 પૂર્વિત્વ બુદ્ધિ. હવે આમાં 13માં જે 10 પૂર્વિત્વમાં ડિસ્ક્રિપ્શન છે કોમ્પ્લેક્સ છે, પણ ઇન જનરલ 10 પૂર્વને જાણનાર, ખ્યાલ આવે? હવે જો વાંચી લઈએ, મહારોહિણી વગેરે વિદ્યા દેવતા, એક પ્રકારના દેવ, ખ્યાલ આવે? ત્રણ વિદ્યાધરની વાત નથી, એક પ્રકારના દેવની વાત છે. ત્રણ વાર આવે અને દરેક પોતપોતાનું રૂપ સામર્થ્ય પ્રગટ કરે એવી વેગવાન વિદ્યા દેવતાના લોભાદિથી જેનું ચારિત્ર ચલાયમાન ન થાય તે 10 પૂર્વિત્વ બુદ્ધિ છે. એટલે પ્રગટ કેવી રીતના કર્યું કે કોઈક એવો મહાન દેવ છે, એ દેવ આવીને પોતાની વિદ્યા પ્રગટ કરે છે તો એનાથી પોતે ઈર્ષ્યાવાન થતા નથી, કેમ કે પોતાનું જ્ઞાન એનાથી બી વધારે છે. હા, પોતે પ્રભાવિત થતા નથી, એ રીતની મુનિરાજની રુદ્ધિ. પણ ઇન શોર્ટ 10 પૂર્વને જાણનાર મુનિરાજની એવી વૃદ્ધિ હોય છે. ખ્યાલ આવે ને? આપણે એમ શોર્ટમાં એમ જ રાખીએ, આ કોમ્પ્લેક્સ વાળા ડિસ્ક્રિપ્શનમાં ન જાઓ. હવે જો 14 ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ, એટલે સંપૂર્ણ શુદ્ધ કેવળીપણું હોવું તે ચતુર્દશ પૂર્વિત્વ બુદ્ધિ છે. જો પ્રસંગ પામીને આપણે થોડું સમજીએ કે શુદ્ધ જ્ઞાન કેવું હોય, ઉપર જે મેપ છે ને જીનવાણીનો ત્યાં તમે જોજો. શુદ્ધ જ્ઞાનમાં બે પ્રકારના શાસ્ત્ર હોય છે, એકને કહેવાય અંગ શાસ્ત્ર અને એક છે અંગ બાહ્ય શાસ્ત્ર. ખ્યાલ આવે? જે અંગરૂપ શાસ્ત્ર જેમાં 12 અંગ સમાવેશ છે, અને જે અંગ બાહ્ય છે એમાં 14 પ્રકારના પ્રકિરણક નો સમાવેશ થાય છે. પ્રકિરણક આ શબ્દ ધ્યાનમાં રાખજો, બરાબર? હવે જનરલી 14 પ્રકિરણક ઇઝ વેરી વેરી સ્મોલ કમ્પેર્ડ ટુ 12 અંગ. 12 અંગ બહુ વિસ્તૃત છે, 14 પ્રકિરણક નાના છે. શ્રુત કેવળીને બધાનું જ્ઞાન હોય છે, ખ્યાલ આવે? પણ જનરલી આપણે જે જીનવાણીની વાત કરીએ તો 12 અંગ 14 પૂર્વ એમ આપણે કહીએ છીએ. તો આ 14 પૂર્વ જે છે એનો સમાવેશ 12મા અંગમાં થાય છે. 12મો અંગ જે છે એના 5 ભેદ છે, એમાં એક પૂર્વગત કરીને ભેદ છે. પૂર્વગત ચરણા નિયોગ જુદા, 14 પૂર્વ જુદા, 14 પ્રકિરણક જુદા. 14 પ્રકિરણકનો સમાવેશ અંગ બાહ્યમાં છે, 14 પૂર્વનો સમાવેશ 12 અંગમાં છે. 12મા અંગમાં પૂર્વગત કરીને ભેદ છે, એની અંદર 14 પૂર્વ આવે છે. હવે 12 અંગમાંથી એમ સમજો 80-90% કન્ટેન્ટ 14 પૂર્વમાં છે, એટલે એને જુદા કહેવામાં બી આવે છે. બાકી તો ભેદ પ્રભેદ 12 અંગમાં ઘણા છે, પણ એમાં સ્પેસિફિક મેન્શન ખાલી 14 પૂર્વનું જ આવે છે. ખ્યાલ આવે? કેમ કે એમાં વધારે સૂત્ર સમાવેશ છે. તો હવે જે ચતુર્દશ પૂર્વ બુદ્ધિ વાળા છે એમને 12 અંગ અને 14 પ્રકિરણક બધું જ જ્ઞાન હોય છે. ખ્યાલ આવે? ચલો આગળ. હવે જો ઇન્ટરેસ્ટિંગ છે 15મું, અષ્ટાંગ નિમિત્ત બુદ્ધિ. આ એક પ્રકારનું નિમિત્ત જ્ઞાન હોય છે. નિમિત્ત જ્ઞાન કોને કહેવાય? કે સમજો તે સમજો કોઈને કહે કે એક ફૂલનું નામ બોલો, અને કોઈ ફૂલનું નામ બોલે, એ ફૂલના નામથી એમના જીવનમાં આગળ પ્રગતિ થવાની છે કે અધોગતિ થવાની છે, એમના લગ્ન થવાના છે કે નથી થવાના, આના બેઝિસ પર કોઈ અન્ય જ વસ્તુનું જ્ઞાન કરવું એને નિમિત્ત જ્ઞાન કહેવામાં આવે છે. આવું વિશેષ જ્ઞાન અનેક જીવોને હોઈ શકે છે. કોઈ જેવી રીતના વ્રતિ શ્રાવક આદિ હોય તો એને પણ નિમિત્ત જ્ઞાન હોઈ શકે છે. પણ આનો પણ એક જાતનો ક્ષયોક્ષમ હોય છે, એટલે કેટલી કોઈની બુદ્ધિ ચાલે એ જાતનું એમાં લિમિટેશન હોય છે. જો વાંચીએ, અષ્ટાંગ નિમિત્તતા બુદ્ધિ, એમાં અંતરિક્ષ એટલે આકાશ, ભૌમ એટલે જમીન, અંગ સ્વર, અંગ એટલે શરીરના અંગ, સ્વર એટલે અવાજ, વ્યંજન, લક્ષણ, છિન્ન અને સ્વપ્ન, એ 8 પ્રકારનું નિમિત્ત જ્ઞાન છે. તેનું સ્વરૂપ નીચે મુજબ છે. જો પેરેગ્રાફ ઇઝ સેલ્ફ એક્સપ્લેનેટરી, આપણે વાંચતા જઈએ. સૂર્ય ચંદ્ર નક્ષત્રના ઉદય, અસ્ત આદિ દેખીને અતીત અનાગત ફળનું જાણવું તે અંતરિક્ષ નિમિત્ત જ્ઞાન છે. ખ્યાલ સૂર્ય ચંદ્ર ઉગ્યો આત્મ્યો આદિ, એનાથી કોઈ ભૂત ભવિષ્ય આદિનું પ્રિડિક્શન આદિ કરવું એને અંતરિક્ષ નિમિત્ત જ્ઞાન કહેવાય છે. બીજું, પૃથ્વીની કઠોરતા, કોમળતા, ચિકાશ કે લુખાશ દેખીને વિચાર કરી અગર પૂર્વાધિક દિશામાં સૂત્ર પડતા દેખી હાનિ વૃદ્ધિ જય પરાજય વગેરે જાણવું તથા ભૂમિમાં રહેલું સુવર્ણ રૂપું વગેરેનું પ્રગટ કરવું તે ભૌમ નિમિત્ત જ્ઞાન છે. જે તમે પુરાણ આદિ વાંચો ને તો ઘણીવાર એવું આવે કે જે નારાયણ પ્રતિનારાયણના યુદ્ધ થવામાં પ્રતિનારાયણ ઘરેથી નીકળે છે તો ત્યાં કાગડો અવાજ કરે છે, અથવા તો કોઈ સ્ત્રીના હાથમાં બાળક રડે છે, અથવા ક્યાંય કોઈક વસ્તુ તૂટી જાય છે, નષ્ટ થાય છે, તો આ બધાથી જે એ રાજાના મંત્રીઓ હોય એ જુએ કે અશુભ લક્ષણો છે, એટલે આપણી હાર નિશ્ચિત છે. ખ્યાલ આવે ને? આને નિમિત્ત જ્ઞાન કહેવાય છે. અશુભ લક્ષણો દેખીને વસ્તુ ભવિષ્યમાં જે થનારી ઘટનાઓ છે એને પ્રિડિક્ટ કરવું, એટલે એવી રીતના અહીંયા જે આપણે જોયું હોમ નિમિત્ત જ્ઞાન, તો જમીન કેવી છે, કડક છે, નરમ છે, અથવા તો આગળ જઈને આમાં લુખાશ ચિકાશ થશે કે શું થશે, કે અહીંયા સોનું ગાળેલું છે કે નથી, આ બધી જાતનું પ્રિડિક્શન કરવું એને ભૌમ નિમિત્ત જ્ઞાન કહેવાય છે. જો આગળ થર્ડ થર્ડ છે અંગ, બરાબર. જો અંગ નિમિત્તના નંબર ટુ લખ્યું છે ને, એના પછી વાંચીએ છીએ, બરાબર. તો જો અંગ ઉપાંગ આદિના દર્શન સ્પર્શન આદિથી ત્રિકાળ ભાવિ સુખ દુઃખ આદિનું જાણવું તે અંગ નિમિત્ત જ્ઞાન છે. આપણે જેવી રીતના તીર્થંકર આદિનું શરીર હોય તો સમચતુરસ્ત્ર સંસ્થાન હોય, એટલે ચારે બાજુથી એમનું શરીર એકદમ પરફેક્ટ હોય, ક્યાંય ઊંચ નીચ ન હોય, કોઈ અંગ નાના મોટા આદિ ન હોય. આપણે બધા હોય સમજો તો આપણે ક્યાંક એક ખૂંદ ઊંચો, એક ખભો ઊંચો છે, એક ખભો નીચો છે, કંઈક થોડું મોઢું આડું છે, આવા બધા લક્ષણો આપણા શરીરોમાં દેખાય. તો એનો મતલબ અંગ ઉપાંગ બરાબર આપણા સિમેટ્રિક નથી, ખ્યાલ આવે છે. ખૂંદ નીકળે છે, આપણે આમ ડ્રૂપિંગ ચાલતા હોઈએ, તો એ જાતના જે લક્ષણો જોવામાં આવે છે, તો એ આ લક્ષણો એના આવા લક્ષણોથી એ જીવની ભવિષ્યની અથવા તો એની પ્રતિભાની કેવું હશે એવું પ્રિડિક્શન કરવું, એને અંગ નિમિત્ત જ્ઞાન કહેવાય છે. આગળ જો ફોર્થ સ્વર, બરાબર. જો અક્ષર અનક્ષર રૂપ તથા શુભ અશુભને સાંભળીને ઇષ્ટ અનિષ્ટ ફળનું જાણવું તે સ્વર નિમિત્ત જ્ઞાન છે. જેવી રીતના આપણે કહીએ ને કાગડાનો અવાજ, પછી બાળકને રડવાનો આદિ. પછી ફિફ્થ વ્યંજન, મસ્તક મુખ ડોક વગેરે ઠેકાણે તલ મુસલ લાખ ઇત્યાદિ લક્ષણ દેખીને ત્રિકાળ સંબંધી હિત અહિતનું જાણવું તે વ્યંજન નિમિત્ત જ્ઞાન છે. આજકાલ આપણને આવા બી ઘણા બધા પ્રિડિક્શન વાળા મળે, જે અહીંયા કંઈક લાખો વાગી હોય તો કે તમારું આમ થશે તેમ થશે, એને નિમિત્ત જ્ઞાન ન કહેવાય, એને આપણને લૂંટવા વાળા કહેવાય, ખ્યાલ આવે છે. એ જ્યોતિષ પાછું જુદું, જો આપણે હાથને રેખાઓને જાણીને ભવિષ્યનું પ્રિડિક્ટ કરવું એ જુદું, જ્યોતિષ જ્ઞાન જુદું, ન્યુમેરોલોજી જુદું, અને આ નિમિત્ત જ્ઞાન જુદું. એ વાસ્તુ થઈ તો ઘરને આદિ બધું થયું, એટલે આ બધા જ્ઞાનવાળા આપણને ઘણા બજારમાં અત્યારના મળે છે, પણ એ બધા નિમિત્ત જ્ઞાનવાળા નથી. આજે નિમિત્ત જ્ઞાનવાળા જીવો તો પવિત્ર આચરણવાળા હોય, અંદરથી એમને એ જાતની લબ્ધિ વૃદ્ધિ પ્રગટ થાય ત્યારે એને નિમિત્ત જ્ઞાન પ્રગટ થાય. આજકાલના જીવોને કોઈ એ જાતની પવિત્રતા જ નથી જોવામાં આવતી, તો વૃદ્ધિ ક્યાંથી પ્રગટ હોય, ખ્યાલ આવે છે. આપણા જેના લોકોમાં ગણિત જ્ઞાન એટલે ન્યુમેરોલોજી, પછી આ એસ્ટ્રોલોજી, પછી શું કહેવાય જ્યોતિષ આદિનું જ્ઞાન ને બધું જ છે, પણ એનું વાસ્તવિક જ્ઞાન આજકાલના બહારના લોકોને હોય અને એનાથી આપણું ભવિષ્ય આદિ કહી દે એ બધા પ્રપંચોમાં પડવા લાયક નથી. ચાલો આગળ વાંચો. ના ના એ જુદું. જો આપણો પ્રશ્ન છે ચંદ્રગુપ્ત ને સ્વપ્ન આવ્યા હતા 16 કે હવે ભવિષ્યમાં આમ બધી કુઘટનાઓ ઘટશે, તો એને નિમિત્ત જ્ઞાન ન કહે, એ વસ્તુ જુદી છે. હવે જો આગળ આપણે વાંચીએ છીએ પાંચમું વાંચ્યું ને, હા ત્રિકા, હા પાંચમું વાંચ્યું, હવે છઠ્ઠું, બરાબર. આપણે આનું વ્યંજન નિમિત્ત જ્ઞાન વાંચ્યું. હવે લક્ષણ, શરીર ઉપર શ્રી વૃક્ષ સ્વસ્તિક લક્ષણ વગેરે ચિહ્ન દેખીને ત્રિકાળ સંબંધી પુરુષના સ્થાન માન ઐશ્વર્ય આદિ વિષયોનું જાણવું તે લક્ષણ નિમિત્ત જ્ઞાન છે. આપણે કહેવાય ને તીર્થંકર ભગવાનને 1008 લક્ષણ શરીર પર હોય છે, એ જાતનું. આગળ પછી છિન્ન, વસ્ત્ર શસ્ત્ર આસન શયન આદિથી દેવ મનુષ્ય રાક્ષસ આદિથી તથા શસ્ત્ર કંટક આદિથી છેદાય તેને દેખીને ત્રિકાળ સંબંધી લાભ અલાભ સુખ દુઃખને જાણવું તે છિન્ન નિમિત્ત જ્ઞાન છે. સમજો કોઈ લડાઈ ચાલતી હોય અને એ લડાઈમાં કોઈ મનુષ્ય આદિનો નાશ થઈ રહ્યો છે, એ નાશને દેખીને આ રાજાને ભવિષ્યમાં આવી હાનિ થશે કે આવો લાભ થશે આદિનું જ્ઞાન થવું એને છિન્ન નિમિત્ત જ્ઞાન કહેવાય છે. અને છેલ્લું સ્વપ્ન નિમિત્ત જ્ઞાન, સ્વપ્ન છે. હા જો વાત પિત્ત શ્લેષમ રહિત પુરુષને, એટલે જેને વાત એટલે ગેસ, પિત્ત એસિડિટી, શ્લેષમ એટલે કોઈ જાતના એવા જે દૂર કફ કફ, બરાબર, એસિડિટી શ્લેષમ એટલે કફ, એનાથી રહિત પુરુષને મુખમાં પાછલી રાત્રે ચંદ્રમા સૂર્ય પૃથ્વી પર્વત કે સમુદ્ર વગેરેનું પ્રવેશ આદિ થવું એવું સ્વપ્ન તે શુભ સ્વપ્ન છે, અને એનાથી ઘી તેલ આદિ થી પોતાનો દેહ લેપાયેલ હોય, એટલે જો આ જે અશુભ સ્વપ્ન છે એવા જીવને પણ વાત પિક અપ ન હોવો ન હોય, એટલે એવો પવિત્ર જીવ હોય તો ખ્યાલ આવે ને, સ્વપ્નમાં અશુભ જોવા માટે બી એટલી પવિત્રતા જોઈએ. જો ઘી તેલ આદિ થી પોતાનો દેહ લેપાયેલ અને ગધેડા ઊંટ વગેરે પર બેસીને દક્ષિણ દિશામાં ગમન ઇત્યાદિ કરે એવું સ્વપ્ન જે અશુભ સ્વપ્ન છે, તેના દર્શનથી આગામી કાળમાં જીવન મરણ સુખ દુઃખ આદિનું જ્ઞાન થવું તે સ્વપ્ન નિમિત્ત જ્ઞાન છે. આજે આપણે 16 સ્વપ્ન અથવા ચંદ્રગુપ્તના સ્વપ્ન એ બધું અહીંયા આવી શકે. હવે આ ચંદ્રગુપ્તને સ્વપ્ન આવ્યા તો એ જ્ઞાન ચંદ્રગુપ્તને નહોતું, પછી એને મુનિરાજને પૂછ્યું ને મુનિરાજે એનું સ્વપ્નનું ફળ આદિ કરીને બતાવ્યું, એ જાતનું જ્ઞાન મુનિરાજ. તો આ 8 પ્રકારના નિમિત્ત જ્ઞાન ના જે જ્ઞાતા હોય તેને અષ્ટાંગ નિમિત્ત બુદ્ધિ કહેવાય છે. બરાબર, આ તો નિમિત્ત જ્ઞાનની વાત થઈ. આગળ વધીએ, હવે છેલ્લા 3 જ્ઞાન છે, પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ. કોઈ અતિ સૂક્ષ્મ અર્થના સ્વરૂપનો વિચાર જેવો હોય તેવો 14 પૂર્વધારી નિરૂપણ કરી શકે, અન્ય ન કરી શકે એવા સૂક્ષ્મ અર્થને જે સંદેહ રહી નિરૂપણ કરે એવી પ્રકૃષ્ટ શુદ્ધ જ્ઞાનાવરણ અને વીર્યાંતરા એના ક્ષયક્ષમથી પ્રગટ થયેલી પ્રજ્ઞાશક્તિ તેને પ્રજ્ઞા શ્રમણત્વ બુદ્ધિ કહે છે. ખ્યાલ આવે ને, સિમ્પલ છે ને, કે જે ખાલી 14 પૂર્વધારીને જાણ હોય એવું જ્ઞાન કઈ બતાવું. પછી 17, પ્રત્યેક બુદ્ધિતા બુદ્ધિ. પરના ઉપદેશ વિના જે પોતાની શક્તિ વિશેષથી જ્ઞાન સંયમના વિધાનમાં નિપુણ હોય તે. હા ભૈયા નીચે જા. પરના ઉપદેશ વિના જે પોતાની શક્તિ વિશેષથી જ્ઞાન સંયમના વિધાનમાં નિપુણ હોય તે પ્રત્યેક બુદ્ધિતા બુદ્ધિ છે. એટલે પોતાની શક્તિથી જ જ્ઞાન આદિ પ્રગટ થવું તે. અને છેલ્લું 18 નથી આવ્યું, બસ 18મો નંબર, વાદિત્વ બુદ્ધિ. ઇન્દ્ર વગેરે આદિને વાદ કરે તેને પણ નિરુત્તર કરી દે, પોતે રોકાય નહીં અને સામાવાદીના છિદ્રને જાણી લે એવી શક્તિ જે વાદિત્વ બુદ્ધિ છે. વાદ એટલે વાદ વિવાદ, કોઈ ડિબેટ આદિ કરવામાં એવી શક્તિ પ્રગટ થાય, એટલે ગેપ્સ, કોઈ સામેવાળાને ક્યાં નોલેજ ગેપ છે એને જાણી લે, એ જાણે. આ પ્રમાણે 8 વૃદ્ધિઓમાંથી કલ્યુગ બુદ્ધિ વૃદ્ધિના 18 પ્રકાર છે એની વાત આપણે કરી. બરાબર, હવે આગળ જો, હવે બીજી જે ક્રિયા વૃદ્ધિ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મજા આવશે સાંભળો. ક્રિયાવૃદ્ધિના 2 પ્રકાર છે, એક છે આકાશગામિત્વ વૃદ્ધિ અને બીજું છે ચારણ વૃદ્ધિ. બરાબર, આપણે ઘણી વાર સાંભળ્યું હશે. એમાં પહેલું, ચારણ વૃદ્ધિ અનેક પ્રકારની છે. જળ ઉપર પગ મૂકતા અને ઉપાડતા જળાધિકના જીવોને બાધા ન ઉપજે તે જળ ચારણ વૃદ્ધિ છે. એટલે જળ પર પણ ચાલી શકે અને ત્યાં જીવ હિંસા ન થાય એને જળ ચારણ વૃદ્ધિ કહેવાય. ભૂમિથી 4 આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન ગમન કરવામાં સમર્થતા તેને જંગાચારણ વૃદ્ધિ કહેવાય છે. આકાશમાં 4 આંગળ ઉપર ગમન કરવું. પછી તેમજ તંતુચારણ, તંતુ એટલે ઘાસના તણખલા હોય ને એના ઉપર પગ મૂકીને ચાલવાની શક્તિ. અને જ્યાં જેટલી પણ ચારણ વૃદ્ધિ છે ત્યાં કોઈ જીવોનો ઘાત થતો નથી. તો જો તંતુચારણ, પુષ્પચારણ એટલે ફૂલ ઉપર, પત્રચારણ પાંદડા ઉપર ચાલવાની શક્તિ, શ્રેણીચારણ, અગ્નિશિખાચારણ, અગ્નિશિખા એટલે અગ્નિની શિખા ઉપર ચાલવાની શક્તિ ઇત્યાદિ ચારણ વૃદ્ધિ છે. હવે જો શ્રેણીચારણની અંદર ઘણા ભેદ પ્રભેદ છે. જેવી રીતના એનો એક છે ધૂમ્રચારણ, એટલે કોઈ ધુમાડો હોય એના ઉપર ચાલવાની શક્તિ. પછી એક છે મકડીના જે તંતુઓ હોય એના ઉપર ચાલવાની શક્તિ, પર્વતો ઉપર, નદીઓ ઉપર, આવી રીતના ઘણા, જેવી રીતના કોઈ પાર્ટિકલ્સ હોય તણખલાઓ આકાશમાં ઉડતા હોય એના ઉપર પગ મૂકીને ચાલવાની શક્તિ. ના, બધી હોય એવું જરૂરી નથી. હા, એ વસ્તુ જુદી છે. જો આ બધી જુદી જુદી ચારણ વૃદ્ધિઓ છે, એટલે કોઈને એક હોય તો બધી જ ચારણ વૃદ્ધિ એને હોય એવું જરૂરી નથી. કોઈને એક હોય તો બીજી નો બી હોય, ઇટ ડિપેન્ડ્સ. બરાબર, એક કરતા વધારે હોય શકે છે. એટલે જે જે રીતના ગણધર ભગવાન હોય એને તો 63 વૃદ્ધિ હોય, એક કેવળ જ્ઞાનને છોડીને એમને બધી જ વૃદ્ધિ છે ગણધર ભગવાન ના. હવે જો એમાં થોડીક આગળ વાંચીએ પછી વાત કરીએ એના ઉપર. આ રીતે પુષ્પ ફળ વગેરે ઉપર ગમન કરીને તે પુષ્પ ફળ વગેરેના જીવોને બાધા ન થાય તે સમસ્ત ચારણ વૃદ્ધિ છે. હવે આ ચારણ વૃદ્ધિમાં એક આકાશ ચારણ વૃદ્ધિ પણ છે. તો એવું ભાષિતતા છે કે કુંકુદાચાર્યને આકાશ ચારણ વૃદ્ધિ હોવી જોઈએ. એનું વર્ણન આમાં નથી, પણ એ આ જમીનથી ઉપર. એટલે જો કુંકુદાચાર્ય વિશે બે સ્ટોરી આવે છે કે એક તો કોઈ એમના મિત્રદેવ આવીને એમને વિમાનમાં લઈ ગયા વિદેહ ક્ષેત્ર, અને બીજું કે સ્વયં મૂળ દેહ સહિત આકાશમાં ગમન કરીને ત્યાં વિદેહ ક્ષેત્ર ગયા. હવે ચારણ વૃદ્ધિ એવી છે કે જેનાથી જીવોનો ઘાત થતો નથી. એની નીચે જે આકાશગામિત્વ વિક્રિયા વૃદ્ધિ છે એને બી વાંચી લઈએ. જો આકાશગામિત્વ વિક્રિયા વૃદ્ધિ પલ્યંકાસન, પલ્યંકાસન એટલે જે પર્યંકાસન એટલે જે આ પલાટી વાળીને બેઠા હોય એ પર્યંકાસને બેસી વા કાયોત્સર્ગ આસન એટલે ઉભા કાયોત્સર્ગ મુદ્રામાં પગને ઉપાડ્યા મેલ્યા વગર આકાશમાં ગમન કરવામાં કુશળ હોય તે આકાશગામિત્વ ક્રિયા વિક્રિયા વૃદ્ધિ ધારક છે. એટલે જેવી રીતના તીર્થંકર ભગવાન કેવો વિહાર કરે, પગ આમ જ છે સ્ટ્રેટ અને આમ જ ઉડીને જાય છે, એમને પગ માંડવા ન પડે, એને આકાશગામિત્વ વિક્રિયા વૃદ્ધિ કહેવાય. હવે આપણે ઉપર વાંચ્યું જંગાચારણ વૃદ્ધિ, એમાં આપણે એમ વાંચ્યું કે ભૂમિથી 4 આંગળ ઊંચા આકાશમાં શીઘ્રતાથી સેંકડો યોજન ગમન કરવાની શક્તિ. હવે એનું વિશેષ વર્ણન વાંચીએ તો એમાં એમ આવે છે કે પગને ઉપાડીને આમ શીઘ્રતાથી ગમન કરે છે, પણ એમાં ઘૂંટણ બેન્ડ ન થાય અને ખાલી આમ ફટાફટ આગળ મૂવ થાય છે એ જાણે. હવે કુંકુદાચાર્ય વિશે તો એવું ભાષિત થાય છે, બહુ ડિટેલમાં ક્યાંય લખ્યું નથી અને કદાચ આપણને સ્વાધ્યાયનો અભાવ છે, પણ કુંકુદાચાર્ય ભગવાન પગ માંડ્યા વગર આકાશમાં ગમન કરીને ગયા હોય અને એમના દ્વારા કોઈ જીવોનો ઘાત ન થાય એવું ભાષિત થાય છે, એટલે એમને આકાશ ચારણ વૃદ્ધિ હોવી જોઈએ એવું આપણને લાગે છે. પણ આના ઉપર વિશેષ સ્વાધ્યાય જોઈએ તો આપણને ક્યાંક કોઈક શાસ્ત્રમાં વર્ણન મળે કે કઈ વૃદ્ધિ એમને હતી. હા, 4 આંગળ ઉપર ચાલવું તો બધામાં અપ્લાય થાય છે, એ જંગાચારણમાં બી અપ્લાય થાય, આકાશચારણમાં બી અપ્લાય થાય, એ બધામાં અપ્લાય થાય છે. એટલે એ ક્લિયર નથી થતું હજુ. આટલું થયું, ચલો આગળ. એક વસ્તુ ક્લિયર છે કે કુંકુદાચાર્યને ક્રિયા વૃદ્ધિ હતી. કઈ પ્રકારની ક્રિયા વૃદ્ધિ હતી? આકાશગામી આવી ગઈ ને એની અંદર ક્રિયાવૃદ્ધિના એક ચારણ ને આકાશગામી તો એટલે ક્રિયાવૃદ્ધિ કુંકુદાચાર્યને હતી અને એના માધ્યમથી એ વિદેહ ક્ષેત્ર ગયા. ચલો આગળ. હવે ત્રીજી છે વિક્રિયાવૃદ્ધિ, એનું વર્ણન આપણે વાંચીએ. વિક્રિયાના અનેક પ્રકારો છે, એમાં જે અહીંયા 11 પ્રકાર છે એનું વાંચીએ. અણીમાં, મહિમા, લગીમાં, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, પ્રતિઘાત, અંતર્ધાન અને કામરૂપિત્વ વગેરે અનેક છે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. અણુ માત્ર શરીર કરવાનું સામર્થ્ય, આપણે એવું જોઈએ ને એન્ટ અને વોસ એ પેલું જે શરીરને નાનું કરી નાખે એવી શક્તિને અણીમાં વૃદ્ધિ કહેવાય છે. પછી મહિમા વૃદ્ધિ, વિષ્ણુકુમાર મુનિરાજને હતી ને શરીરને એટલું મોટું કરી નાખ્યું એને મહિમા વૃદ્ધિ કહેવાય છે. જો શરીર અણુ માત્ર શરીર કરવાનું સામર્થ્ય તે અણીમાં વૃદ્ધિ છે, તે કમળના છિદ્રમાં પ્રવેશ કરી ત્યાં બેસી ચક્રવર્તીની વિભૂતિ રચે છે. એટલે અંદર કમળની અંદર પણ એવી ચક્રવર્તીની વિભૂતિ એટલા નાનામાં એ કરી શકે એવી વૃદ્ધિ. ચક્રવર્તીનું સૈન્ય કેટલું મોટું આપણે હમણાં વાંચ્યું ને બધું, એટલી બધી વ્યવસ્થા એ કમળની અંદર નાના છિદ્રમાં બેસીને કરી શકે એને અણીમાં વૃદ્ધિ કહેવાય છે. પછી બીજું મેરુથી પણ મહાન શરીર કરવાનું સામર્થ્ય તે મહિમા વૃદ્ધિ છે. બરાબર. હવે હેવીનેસ કે લાઇટનેસ, તો જો પવનથી પણ હલકું શરીર કરવાનું સામર્થ્ય તે લઘીમા વૃદ્ધિ છે, અને વજ્રથી પણ અતિ ભારે શરીર કરવાનું સામર્થ્ય તે ગરિમા વૃદ્ધિ છે. આપણે નામ કર્મમાં એક પ્રકૃતિ છે અગુરુ લઘુત્વ નામ કર્મ. તો અગુરુ, ગુરુ એટલે હેવી, લઘુ એટલે લાઇટ. તો આપણા બધાના શરીરના વજનો ભલે મનુષ્ય આપણે થોડા 50, 90, 100, 150 એ રેન્જમાં જ છે ને, 1-2 કિલોના મનુષ્ય નથી અને 1000 કિલોના પણ નથી, ટન્સમાં બી નથી. તો આપણી અમુક રેન્જ હોય છે. જેવી રીતના આપણે કીડી આદિ જોઈએ તો એમની પણ રેન્જ હશે, એમની રેન્જ બહુ નાની છે. ખ્યાલ આવે, પણ એક રેન્જમાંથી બીજી રેન્જમાં જઈ શકવાની શક્તિ એ આ લઘિમાં ને ગરિમા વૃદ્ધિ છે. બરાબર. આગળ હવે જો પાંચમું પ્રાપ્તિ, ભૂમિમાં બેસીને આંગળીને અગ્ર કરીને મેરુ પર્વતના શિખર તથા સૂર્ય વિમાનાદિકને સ્પર્શન કરવાનું સામર્થ્ય એ પ્રાપ્તિ વૃદ્ધિ છે. આમ બેસીને હાથ લાંબો કરે તો ત્યાં પહોંચી જાય એ જાતની વૃદ્ધિ. પછી પ્રાકામ્ય, જળમાં જમીનને ઉન્મજ્જન એટલે કે ઉપર લાવવી, તેમજ નિમજ્જન બુડાડી એવું સામર્થ્ય તે પ્રાકામ્ય વૃદ્ધિ છે. એટલે આ જળમાં જમીનને, જમીન ઇઝ હેવીઅર ને, તો આમ તો પાણીમાં ડૂબી જાય પણ એને તરતી કરી નાખવી એ જાતની જમીનને લાઇટ કરવાની વૃદ્ધિ એ પ્રાકામ્ય વૃદ્ધિ છે. હા એ જ કહ્યું ને મેં, બેવ રીતે, હા એ લાઇટ કે હેવી કરી નાખવી એમ, જેવી રીતના એ બધી નદીઓ છે ને ઉન્મગ્ના નિમગ્ના, એ ઉન્મગ્ના એટલે એનો ફ્લો પાણીનો એવો છે કે બધું ઉપર આવી જાય, તમે જે નાખો ને બધું ઉપર આવી જાય, ઇવન હેવી મેટલ નાખો અંદર તો એ પાણી પણ ઉપર આવીને કરે. અને નિમગ્ના એમાં તમે ગમે તેટલી લાઇટ વસ્તુ નાખો તો એ અંદર વહી જાય, સ્પોન્જ આદિ હોય જે પાણી પર તરે પણ એ નદીની અંદર એ અંદર વહી જાય, એ પાણીના ફ્લોની એવી જ કંઈક કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ નદીઓમાં પણ આવી રીતના જમીન આદિને ઉપર કે નીચે લઈ જવી અગેન્સ્ટ ધ ફ્લો એને પ્રાકામ્ય વૃદ્ધિ કહેવાય છે. આગળ સાતમું ઈશિત્વ વૃદ્ધિ, ત્રિલોકનું પ્રભુપણું રચવાનું સામર્થ્ય તે ઈશિત્વ વૃદ્ધિ છે. એટલે ઈશ્વરત્વ પ્રગટ કરવાની વૃદ્ધિ, બહારમાં એ જાતનો વૈભવ આદિ પ્રગટ કરવાની વૃદ્ધિ કે જેનાથી કોઈને લાગે કે આ ઈશ્વર છે. ખ્યાલ આવે. પછી આઠમું વશિત્વ વૃદ્ધિ, દેવ દાનવ મનુષ્ય વગેરેને વશીકરણ કરવાનું સામર્થ્ય તે વશિત્વ વૃદ્ધિ છે, જેને આપણે હિપ્નોટાઇઝિંગ વગેરે કહીએ છીએ એ જ. આગળ જો અપ્રતિઘાત, જેનો પ્રતિઘાત ન થઈ શકે તે પર્વત આદિની અંદર આકાશ આદિની જેમ ગમન આગમનનું સામર્થ્ય તે અપ્રતિઘાત વૃદ્ધિ છે. આ દિવાલની આરપાર નીકળી જવું, શરીર આ શરીરથી દિવાલની આરપાર નીકળી જવું એવી વૃદ્ધિ એને અપ્રતિઘાત વૃદ્ધિ કહેવાય છે. પછી દસમું અંતર્ધાન વૃદ્ધિ, તો અદ્રશ્ય હોવાનું સામર્થ્ય, અંતર્ધાન એટલે અદ્રશ્ય થઈ જવું, મિસ્ટર ઇન્ડિયા આ શરીરની સાથે અદ્રશ્ય થઈ જવાની વૃદ્ધિ એને કહેવાય અંતર્ધાન વૃદ્ધિ. અને અગિયારમું કામરૂપિત્વ, કે યુગપદ અનેક આકારરૂપ શરીર કરવાનું સામર્થ્ય તે કામરૂપિત્વ વૃદ્ધિ છે. એક સાથે અલગ જુદા જુદા આકાર આદિનું કરીને એક વિક્રિયા વૃદ્ધિમાં આપણે કહીએ ને કે ચક્રવર્તીને વિક્રિયા વૃદ્ધિ હોય છે કે ઇન્દ્રને વિક્રિયા વૃદ્ધિ હોય છે, એક સાથે આટલા બધા રૂપ ધારણ કરી શકે છે તો એ કામરૂપિત્વ વૃદ્ધિ છે. ખ્યાલ આવે. આ વગેરે અનેક પ્રકારની વિક્રિયા વૃદ્ધિ છે. હવે નોંધ, અહીં નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવ્યો છે, પરંતુ જીવ શરીરનું કે બીજા કોઈ દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આ તો આપણે અત્યારના નિમિત્તાધીન જ વાત કરી રહ્યા છે બધી. ખ્યાલ આવે ને કે જીવને આ વૃદ્ધિઓ પ્રગટ થઈ જીવને, અને શરીરમાં આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું, શરીરને અણુ જેવું કરી નાખ્યું, મોટું કરી નાખ્યું, તો જીવ શરીરનું કાંઈ કરી શકે છે કે નથી કરી શકે. પણ આ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે, જો આ વર્તમાનમાં જે જીવ સંસારમાં જે પણ જીવ છે તો એને નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ છે કે આંખની જેટલી શક્તિ છે તો ચશ્મા વગર દેખાતું નથી. ખ્યાલ આવે. હવે શક્તિ તો ત્યાં જ્ઞાનની છે જાણવાની, અને ચશ્મા કંઈ સાધન નથી, ચશ્માથી જ્ઞાન જાણે છે એવું નથી, પણ ચશ્મા વગર બી દેખાતું નથી. ખ્યાલ આવે. એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એનો મતલબ કે બે વસ્તુ કોઇન્સિડેન્ટલી એક જ સમયે એક જ જગ્યાએ થાય અને એવું લાગે કે આના વગર આ નહીં થાય, આના વગર આ નહીં થાય, એને કહેવાય નિમિત્ત નૈમિત્તિક સંબંધ. ખ્યાલ આવે. એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમજાવ્યો છે, પરંતુ જીવ શરીરનું કે કોઈ અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે નહીં એમ જ એમ કંઈ કરી શકે છે એમ ન સમજવું. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરી શકે નહીં. શરીર આદિ પરદ્રવ્યની જ્યારે શરીર આદિ પરદ્રવ્યની જ્યારે તેવા પ્રકારની અવસ્થા થવા લાયક હોય ત્યારે જીવના ભાવ તેને અનુકૂળ જીવને કારણે હોય છે. બસ એટલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ અહીં જાણે. એટલે શરીરમાં આમ હાથ લાંબો કરવાની ક્રિયા થવાની હોય ત્યારે જીવને એવો વિકલ્પ આવે છે કે હું હાથ લાંબો કરું. બસ આ બે વસ્તુ એક સાથે સાયમલ્ટેનિયસલી થવું એને કહેવાય નિમિત્ત મેમેટિક્સ. ખ્યાલ આવ્યો? ચાલો હવે ચોથી તપ વૃદ્ધિ છે, એક હજી જોઈ લઈએ પછી આપણે સ્ટોપ કરશું. તપ વૃદ્ધિના સાત પ્રકાર છે: ઉગ્ર તપ, દીપ્તિ તપ, નિહાર તપ, મહાન તપ, ઘોર તપ, ઘોર પરાક્રમ તપ અને ઘોર બ્રહ્મચર્ય તપ. એનું નીચે મુજબ વર્ણન છે. ખાસ તો જે 10 ધર્મની પૂજા છે એમાં તપ ધર્મની, ઉત્તમ તપ ધર્મની પૂજા છે ને, એની પાછળ જયમાલામાં તમે જોશો ઘણા જુદા જુદા પ્રકારના ઉપવાસ આદિના તપનું વર્ણન છે. સિંહ નિષ્ક્રીડિત તપ, પછી લઘુ એ બધા અંશન તપના જ ભેદો છે, પણ એમાં જુદા જુદા ઘણા બધા પ્રકારના તપ છે, 10-15 જુદા જુદા પ્રકારના તપ છે. એ બધા તપનો સમાવેશ આની અંદર અંદર સમજી લેવો એ કેવી રીતે આપણે જોઈએ છે. હમણાં જો પહેલું છે ઉગ્ર તપ, આનું સિમ્પલ તમને સમજાવું. ઉગ્ર તપ એટલે શું? પહેલો એક ઉપવાસ કર્યો, પછી પારણું કર્યું, બે ઉપવાસ કર્યા પારણું કર્યું, ત્રણ ઉપવાસ કર્યા પારણું કર્યું, એમ કરતા કરતા ઉપવાસો વધારતા જવું. ક્યાં સુધી? કે જેટલું આયુષ્ય છે ત્યાં સુધી. એટલે ક્યારેક એવું પણ થાય એક સાથે 3 મહિનાના ઉપવાસ એક પારણ, પછી આગળ વધીને એક સાથે 6 મહિનાના ઉપવાસ એક પારણ. ખ્યાલ આવે છે ને? અને એમ આગળ વધારતા જવું એને કહેવાય છે ઉગ્રા ઉગ્ર તપ. બે પ્રકારના ઉગ્ર તપ છે, એક છે ઉગ્ર તપ અને એક છે ઉગ્રા ઉગ્ર તપ. આ જે મેં સમજાવ્યું એ છે ઉગ્ર ઉગ્ર તપ. હવે બીજું તપ છે કે સમજો એ જીવે નક્કી તો કર્યું કે હું એક ઉપવાસ કરીશ અને પારણ કરીશ, અથવા સમજો કે 5 ઉપવાસ કરીશ અને પારણ કરીશ અને ત્યાં સ્ટેડી રાખીશ. ખ્યાલ આવે? નક્કી તો એમ કર્યું હતું, પણ હવે સમજો 6ઠા દિવસે આહાર ન મળ્યો અને 6ઠો બી ઉપવાસ થઈ ગયો, તો હવે ત્યાંથી પાછા નીચે પડે નહીં. હવે પાછા 5 ઉપવાસ પર નહીં આવે, હવે 6 ઉપવાસનો એમનો નિયમ થઈ ગયો. ખ્યાલ આવે? એટલે ક્યારેક એવું બને કે એક ઉપવાસ કર્યો, પારણું કર્યું, એમ 5 દિવસ ચાલ્યું, પછી 2 ઉપવાસ થઈ ગયા ઓટોમેટિકલી, કેમ કે આહાર જ ન મળ્યો, તો પછી 2 ઉપવાસનો કાર્યક્રમ મહિના સુધી ચાલ્યો, પછી પાછો 3 ઉપવાસનો કાર્યક્રમ એક જ દિવસ ચાલે કદાચ. સમજ ખ્યાલ આવે ને? એટલે એવી રીતના આગળ આગળ વધતા જવું એને કહેવાય ઉગ્રતા. જો વાંચે 1 ઉપવાસ 2 3 4 5 વગેરે ઉપવાસના નિમિત્તે કોઈ યોગનો આરંભ થયો, કોઈ યોગનો આરંભ એટલે કે કોઈ પ્રકારની વસ્તુ બની, તો મરણ પર્યંત તે ઉપવાસથી ઓછા દિવસે પારણું ન કરે. એટલે આ જે આખી મેથેમેટિકલ પ્રોગ્રેશન છે એના મરણ સુધી એ ચાલ્યા કરે. એને કીધું ઉગ્રા ઉગ્ર તપ, એ લખ્યું નથી પણ એમ સમજો. અને કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય, ખ્યાલ આવે, કોઈ કારણથી અધિક ઉપવાસ થઈ જાય તો મરણ પર્યંત તેનાથી ઓછા ઉપવાસ કરીને પારણું ન કરે. આવું સામર્થ્ય પ્રગટ હોવું તે ઉગ્ર તપ વૃદ્ધિ છે. મુનિરાજમાં એવી શક્તિ પ્રગટ હોય, જો કોઈ મુનિરાજ ઉપવાસ કઈ ખેંચી તાણીને કરતા નથી, પણ મુનિરાજને એવી ક્ષુધા આદિ લાગવી જ નહીં અને ઓટોમેટિક ઉપવાસ થઈ જવો, એવી વૃદ્ધિ એમને પ્રગટ હોવી એને કહેવાય ઉગ્ર તપ વૃદ્ધિ. ખ્યાલ આવે છે? મુનિરાજ આવું કઈ ખેંચી તાણીને ઉપવાસ કરે અને પોતાના પરિણામોને ખરાબ કરે એવું ક્યારે કરતા જ નથી, કેમ કે એમને પરિણામની પ્રધાનતા છે અને પોતાના આત્મામાં લીનતા એમનું એકમાત્ર કાર્ય છે. ખ્યાલ આવે? તો આ પહેલું જોયું ઉગ્ર તપ. આગળ વાંચીએ, બીજું છે દીપ્તિ તપ. હવે બધા ઈઝી છે એટલે વાંચતો જાઉં છું. જો મહાન ઉપવાસ આદિ કરતા મન વચન કાયાનું બળ વધતું જ રહે, મુખ દુર્ગંધ રહિત રહે, કમળ આદિકની સુગંધ જેવો સુગંધી શ્વાસ નીકળે અને શરીરની મહાન દીપ્તિ પ્રગટ થાય તેને દીપ્તિ તપ વૃદ્ધિ કહે છે. બરાબર? આગળ થર્ડ નિહાર તપ. તપેલી લોઢાની કડાઈમાં પાણી પડતા ટીપું એકદમ ઉડી જાય ને, વોટર પડે ને એકદમ ઇવાપરેટ થઈ જાય, તો તપેલી લોઢાની કડાઈમાં પાણી પડતા પાણીના ટીપા જેમ સુકાઈ જાય તેમ આહાર પચી જાય, સુકાઈ જાય અને મળ રુધિરાદિ રૂપ ન પરિણમે તેથી નિહાર ન થાય તેને નિહાર તપ વૃદ્ધિ કહેવાય છે. ખ્યાલ આવે? સિમ્પલ છે. આગળ જો ચોથું મહાન તપ. તો સિંહ નિષ્ક્રીડિત આદિ મહાન તપ કરવામાં તત્પર હોવું તે મહાન તપ વૃદ્ધિ છે. એટલે આમાં ઓલા બધા ઉપવાસ આદિ બધા જ લઈ લેવું. ખ્યાલ આવે? પછી પાંચમું ઘોર તપ. વાત હવે જો આ થોડું કોમ્પ્લેક્સ છે, પાંચમું અને છઠ્ઠું જરા ધ્યાનથી સાંભળજો. વાત, પિત્ત અને શ્લેષમ વગેરેથી ઉપજેલ, એટલે શરીરના જે વિકાર છે એનાથી કોઈ રોગ ઉત્પન્ન થયો હોય તો જ્વર, ઉધરસ, શ્વાસ, શૂળ, કોઢ, પ્રમેહ આદિ અનેક પ્રકારના રોગવાળું શરીર હોવા છતાં, શરીરમાં ઘણા રોગ છે છતાં અનશન, કાય ક્લેશ આદિ છૂટે નહીં અને ભયાનક સ્મશાન, પર્વત આદિનું શિખર, ગુફા, ખંડેર, ઉજ્જળ ગામ વગેરેમાં દુષ્ટ રાક્ષસ પિશાચ આદિ વર્તે અને માઠા વિકાર ધારણ કરે, એટલે કોઈ રાક્ષસ આદિ આવીને ઉપસર્ગ આદિ કરે, તથા શિયાળના કઠોર રુદંત, સિંહ, વાઘ વગેરે દુષ્ટ જીવોના ભયાનક શબ્દ જ્યાં નિરંતર પ્રવર્તે એવા ભયાનક સ્થાનમાં પણ નિર્ભય થઈને વસે તે ઘોર તપવૃત્તિ છે. શરીરમાં ઘણા રોગ છે, બહાર ઘણા આવી રીતના ઉપસર્ગ આદિ છે, તો પણ પોતાના તપથી ચ્યુત થતા નથી અને એમાં રહે છે, એને ઘોર તપવૃદ્ધિ કહેવાય છે. આગળ છઠ્ઠું, ઘોર પરાક્રમ તપવૃદ્ધિ. હવે જો પૂર્વે કહ્યું, આ જે બધું આપણે કહ્યું ને છઠ્ઠામાં, તે બધું પૂર્વે કહ્યું તેવું રોગ સહિત શરીર હોવા છતાં અતિ ભયંકર સ્થાનમાં વસીને યોગ એટલે કે સ્વરૂપની એકાગ્રતા વધારવાની તત્પરતા હોવી તે ઘોર પરાક્રમ તપવૃદ્ધિ છે. ઘોર તપવૃદ્ધિ ને ઘોર પરાક્રમ તપવૃદ્ધિમાં ડિફરન્સ શું છે? કે ઓલામાં ટકે છે ને આમાં આગળ વૃદ્ધિ થાય છે, ખ્યાલ આવે ને? એવો ફરક છે. હવે આગળ સાતમું, ઘોર બ્રહ્મચર્ય તપ. ઘણા કાળથી બ્રહ્મચર્યના ધારક મુનિને અતિશય ચારિત્રના જોરથી એટલે કે મોહનીય કર્મના ક્ષયોક્ષમ થતા, ચારિત્રની વૃદ્ધિ થતા, ખોટા સ્વપ્નાઓનો નાશ થવો તે ઘોર બ્રહ્મચર્ય તપવૃદ્ધિ છે. એ પ્રમાણે સાત પ્રકારની તપવૃદ્ધિ છે. આગળ છેલ્લી એક નોંધ વાંચી લઈએ છે, આ છ, પાંચ અને છ ઉપર જજો. સમ્યક દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્રધારી જીવોનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. એટલે ખાસ કરીને મુનિરાજનો કેવો ઉગ્ર પુરુષાર્થ હોય છે તે અહીં બતાવ્યું છે. જો આપણને તો અહીંયા મુનિરાજ છે ફોટો આદિમાં બતાવે ને તો બહુ સુંદર સુંદર મુનિરાજ હોય, અથવા એમના જીવનમાં આ જો પાછળ નદી ઝરણા વહે છે, સરસ પર્વત આદિ છે, પક્ષી આદિનો અવાજ હોય, આપણને એમ લાગે કે જંગલમાં આમ કેવું આમ નીરવ વાતાવરણ હશે, એવું શાંતિ આ મંગલમય હશે, પણ કંઈ દરેક જગ્યાએ એવું હોય એવું જરૂરી નથી. તો મુનિરાજને અનેક જાતના ઉપસર્ગ આદિ આવે, ઘણા પ્રકારના પરિસર સહન કરવા પડે. પરિસર એટલે નેચરલ, ઉપસર્ગ એટલે કોઈ મેન મેડ, ખ્યાલ આવે ને? તો એમાં પણ પોતાના તપથી ચ્યુત થતા નથી એવો એમનો પુરુષાર્થ અહીંયા બતાવે છે. તપ વૃદ્ધિના પાંચમા અને છઠ્ઠા ભેદમાં અનેક પ્રકારના રોગવાળું શરીર કયું તે ઉપરથી એમ સિદ્ધ થાય છે કે શરીર પર વસ્તુ છે, તે ગમે તેવું ખરાબ હોય તો પણ આત્માને સત્ય પુરુષાર્થ કરવામાં તે બાધક થતું નથી. શરીર સારું હોય અને બહારની સગવડતા હોય તો ધર્મ કરી શકે છે એ માન્યતા ખોટી છે એમ અહીં સિદ્ધ કરે. આપણને પણ શું થાય કે આપણે જો બધાને ક્યાંક ક્યાંક ખૂણે ખાચરેકમાં એવી કંઈક માન્યતા હશે કે અરે ઓલાને હમણાં બ્રેઇન સ્ટ્રોક આવી ગયો, જો મને આવું થાત ને તો હું શું કરત, કે બધું મૂકીને હું તો ધર્મ ધ્યાનમાં લાગી જાઉં, તો ત્યાં સુધી રાહ કામ જોઈ ભલા માણસ. આમે શરીર સારું કે ખરાબ થાય એનાથી કંઈ ધર્મમાં લાભ કે હાનિ થતી નથી. તો હમણાં જ કેમ પોતાના આત્માના અનુભવમાં નસ લાગીએ, ખ્યાલ આવે? એ જાતને આપણને મોટિવેશન મુનિરાજ આપે છે. તો જો આજે આપણે ચાર વૃદ્ધિઓનું સ્વરૂપ જોયું, હજી પાંચમી બળવૃદ્ધિ, છઠ્ઠી ઔષધ વૃદ્ધિ, સાતમી રસવૃદ્ધિ, આઠમી ક્ષેત્ર વૃદ્ધિ, આ ચાર વૃદ્ધિઓ અને હવે અનવૃદ્ધિ ધારક આર્ય કેવા હોય છે એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું. જીનવાણી સ્થિતિ હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો, પરમ કૃપા નિધાન શ્રી કહન ગુરુદેવનો, કહન ગુરુના મંગલ જન્મ મહોત્સવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ.